एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपनी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને છેક 800 વર્ષ પાછળ લઈ જશે, 13મી સદીનું પર્શિયા। આપણે વાત કરીશું જલાલ અદ્દીન મોહમ્મદ રૂમીની। દુનિયા એમને મૌલાના કે મેવલાના તરીકે વધુ ઓળખે છે।
બરાબર।
એક કવિ, એક વિદ્વાન, એક રહસ્યવાદી જેમનો અવાજ આજે પણ લાખો લોકોના હૃદયમાં ગુંજે છે, નહીં?
ચોક્કસ, ખરેખર ગુંજે છે। રૂમી માત્ર એક નામ નથી, એક અનુભવ છે।
આપણી પાસે એમના જીવન, એમના સમય, એમના કાર્ય વિશે ઘણી માહિતી છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આટલી સદીઓ પછી પણ રૂમી આટલા પ્રસ્તુત કેમ છે।
હા, બહુ સારો સવાલ છે। અને રૂમી એટલે એ માત્ર કવિ નહોતા, એક ઘટના હતા એમ કહી શકાય। જન્મ 1207માં બલ્ખમાં, જે આજે અફઘાનિસ્તાનમાં છે। અને એ સમય જબરદસ્ત ઉથલપાથલનો હતો। વિચારો કેવું હશે, એક તરફ ઇસ્લામિક સંસ્કૃતિ, ફિલોસોફી, સૂફીવાદ બધું ખીલી રહ્યું હતું, સુવર્ણયુગ હતો એ।
અચ્છા।
પણ બીજી તરફ પૂર્વમાંથી મોંગોલ આક્રમણનો ભયંકર ખતરો, માથે તલવાર લટકતી હતી જાણે।
એટલે એક તરફ વિનાશનો ડર અને બીજી તરફ આધ્યાત્મિકતાની ચરમસીમા, આ તો ભારે વિરોધાભાસ કહેવાય।
બિલકુલ। અને આ જ વિરોધાભાસ, આ તણાવ, એ જ માહોલમાં રૂમીનો ઉછેર થયો। જીવન કેટલું ક્ષણભંગુર છે એનો અહેસાસ, અને સાથે સાથે ઈશ્વર સાથે જોડાવાની તીવ્ર તરસ, આ બંને ભાવ એક સાથે હતા।
તો આ પરિસ્થિતિ એમના જીવન અને કવિતામાં કેવી રીતે દેખાય છે?
ઊંડી અસર હતી। જુઓ, મોંગોલ આક્રમણના ડરથી જ એમના પરિવારે બલ્ક છોડવું પડ્યું। રૂમી ત્યારે નાના હતા,
હા,
એટલે એમનું બાળપણ, યુવાની, એ બધું સ્થળાંતરમાં જ ગયું। આ કંઈ નાની વાત નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ।
ક્યાં ક્યાં ગયા હતા એ લોકો?
લાંબી સફર હતી। નિશાપુર ગયા, ત્યાં તો કહેવાય છે કે મહાન સૂફી કવિ અત્તારને મળ્યા હતા।
અચ્છા, અત્તારે તો ભવિષ્યવાણી પણ કરી હતી ને રૂમી માટે?
હા, એવી વાત છે। અત્તારે એમને આશીર્વાદ આપ્યા અને એમની પ્રખ્યાત કૃતિ કોન્ફરન્સ ઓફ ધ બર્ડ્સની નકલ ભેટ આપી। પછી બગદાદ, મક્કા હજ કરવા, દમાસ્કસ, આ બધા મહાન શહેરો જોયા।
એટલે આખી ઇસ્લામિક દુનિયાનો અનુભવ મળ્યો નાની ઉંમરે।
બરાબર, એક વૈશ્વિક દૃષ્ટિ કેળવાઈ અને આખરે લગભગ 1228માં તેઓ કોન્યામાં સ્થાયી થયા। કોન્યા એટલે આજનું તુર્કી।
કોન્યા એ સમયે મહત્વનું કેન્દ્ર હતું, ખરું ને?
હા, બહુ જ। સેલ્જુક સલ્તનતની રાજધાની હતી અને મોંગોલ આક્રમણના કારણે ઘણા વિદ્વાનો, કલાકારો, સૂફીઓ ત્યાં આશરો લઈ રહ્યા હતા, એટલે એક રીતે એ બૌદ્ધિક અને આધ્યાત્મિક કેન્દ્ર જેવું બની ગયું હતું।
અને ત્યાં જ એમના પિતા બહાઉદ્દીન વાલાદ, એમનો વારસો રૂમીએ સંભાળ્યો, એ પણ મોટા વિદ્વાન હતા ને?
ચોક્કસ। બહાઉદ્દીન વાલાદને તો વિદ્વાનોના સુલતાન કહેવાતા, મોટા ગજાના ધર્મશાસ્ત્રી અને સૂફી હતા। 1231માં એમનું અવસાન થયું।
ત્યારે રૂમીની ઉંમર
લગભગ 24 વર્ષ, અને પિતાના અવસાન પછી એમણે પિતાનું સ્થાન અને પ્રતિષ્ઠા સંભાળ્યા, એક આદરણીય ઇસ્લામિક વિદ્વાન શિક્ષક બની ગયા।
એટલે ધર્મશાસ્ત્ર, કાયદો, કુરાન, આ બધામાં નિપુણતા મેળવી?
હા, બધું જ પરંપરાગત ઇસ્લામિક શિક્ષણમાં પારંગત હતા। સેંકડો શિષ્યો હતા એમના, પણ આ તો વાર્તાનો એક ભાગ હતો। એમના જીવનમાં જે અસલી જ્વાળામુખી ફાટવાનો હતો, એની ચિનગારી હજુ પ્રગટી નહોતી।
અને એ ચિનગારી એટલે શમ્સે તબરીઝી સાથેની મુલાકાત। આ ઘટના વિશે તો ઘણું લખાયું છે, એને રૂમીના જીવનનો સૌથી મોટો વળાંક ગણવામાં આવે છે।
વળાંક નહીં, ભૂકંપ કહી શકાય। 15 નવેમ્બર 1244, રૂમી લગભગ 37 વર્ષના હતા।
અચ્છા।
એમની મુલાકાત થઈ શમ્સે તબરેઝી નામના એક ભટકતા દરવેશ સાથે। શમ્સ કોઈ સામાન્ય સૂફી નહોતા, ખૂબ પ્રચંડ વ્યક્તિત્વ, અનિયંત્રિત, પરંપરાને પડકારનારા।
એ શું શોધતા હતા?
એ એક એવા સાથી, એક એવા મિત્રની શોધમાં હતા જે એમની આધ્યાત્મિક ઊંચાઈને સમજી શકે, ઝીલી શકે। એમને રૂમીમાં એ ક્ષમતા દેખાઈ।
અને રૂમીને શમ્સમાં શું દેખાયું?
રૂમીને શમ્સમાં કદાચ પોતાનું જ એક બીજું, વધુ મુક્ત, વધુ ઉન્માદી સ્વરૂપ દેખાયું। શમ્સે રૂમીના વર્ષોના પાંડિત્યના બંધનો તોડી નાખ્યા. એમની અંદર છુપાયેલી તીવ્ર રહસ્યમય ચેતનાને, એક આધ્યાત્મિક નશાને જાગૃત કરી દીધો.
અને પછી કહેવાય છે કે બંને જાણે દુનિયાથી અલિપ્ત થઈ ગયા, એકાંતમાં જતા રહ્યા.
હા, લગભગ એવું જ. મહિનાઓ સુધી બંને ગાઢ આધ્યાત્મિક સંવાદમાં ડૂબી ગયા, જેને સોહબત કહે છે, આધ્યાત્મિક મિત્રતા. રૂમીએ પોતાનું ભણાવવાનું, ઉપદેશ આપવાનું બધું છોડી દીધું.
આનાથી એમના પરિવાર અને શિષ્યોમાં તો નારાજગી થઈ હશે ને?
ભારે અસંતોષ ફેલાયો. એમનો આદરણીય શિક્ષક, એમનો ગુરુ આમ એક ભટકતા દરવેશ પાછળ બધું ભૂલી જાય એ એમને સમજાયું નહીં. શમ્સના પ્રભાવ હેઠળ રૂમીનું જે પાંડિત્ય હતું એ ઓગળી ગયું, અને એની જગ્યાએ દૈવી પ્રેમના ઉન્માદે લીધી.
અને આ જ સમયગાળામાં કવિ રૂમીનો જન્મ થયો.
બરાબર, એમની પહેલી ગઝલો આ સમયની છે. એ શમ્સ પ્રત્યેના આકર્ષણ અને એના દ્વારા અનુભવાયેલ ઈશ્વરીય પ્રેમ એ ઝંખનાની અભિવ્યક્તિ હતી.
પણ આ સોહબત, આ મિત્રતા લાંબી ન ચાલી. શમ્સનું અદૃશ્ય થવું એ પણ એક રહસ્ય જ છે.
અત્યંત દુઃખદ અને હા, રહસ્યમય. 1246માં શમ્સ અચાનક ગાયબ થઈ ગયા, કદાચ કોન્યાના લોકોની ઈર્ષ્યા અને વિરોધને કારણે.
રૂમીએ એમને શોધ્યા?
હા, રૂમી ભાંગી પડ્યા. એમને શોધવા બહુ પ્રયત્ન કર્યો. એમના પુત્ર સુલતાન વાલાદે એમને શોધીને પાછા પણ લાવ્યા.
અચ્છા, પાછા આવ્યા તા?
હા, પણ પછી 1248માં ફરીથી ગાયબ થયા, હંમેશા માટે. અને આ વખતે એવી શંકા છે કે ઈર્ષાળુ શિષ્યોએ જેમની હત્યા કરી નાખી.
ઓ, આ તો બહુ મોટો આઘાત હશે રૂમી માટે.
અસહ્ય આઘાત. એમણે શમ્સને શોધવા ફરીથી શહેર શહેર ભ્રમણ કર્યો, પણ આ વખતે શમ્સ ન મળ્યા. પણ આ જે વિરહની વેદના હતી, આ જે ખોટ હતી, એણે જ રૂમીની સર્જનાત્મકતાને એક નવી જ ઊંચાઈ આપી.
એટલે શમ્સની ગેરહાજરીએ રૂમીની કવિતાને જન્મ આપ્યો એમ કહી શકાય.
એક રીતે હા, એ વિરહ, એ ખોટમાંથી જ રૂમીનો મહાન કાવ્ય સંગ્રહ દીવાને શમ્સે તબરીઝ સર્જાયો. હજારો ગઝલો, રૂબાઈયાત.
એમાં શેની વાત છે મુખ્યત્વે?
એમાં પ્રેમ છે, વિરહ છે, શમ્સ માટેની તીવ્ર ઝંખના છે. પણ ધીરે ધીરે એ ઝંખના રૂપાંતર પામે છે. રૂમીને અનુભૂતિ થાય છે કે શમ્સ બહાર ક્યાંય નથી, એ તો એમની અંદર જ છે, ઈશ્વરના પ્રતિબિંબ તરીકે.
એટલે શોકનું શક્તિમાં રૂપાંતરણ.
બરાબર. એ દુઃખમાંથી જ સમાન નૃત્યનો પણ જન્મ થયો. એ ઘૂમતા, નૃત્ય કરતા ધ્યાનની અવસ્થામાં પહોંચી જતા, અને એ અવસ્થામાં એમના મુખેથી કવિતા સરી પડતી. આ શમ્સ વિનાનો રૂમી એક નવા જ, વધુ ઊંડા રૂમી તરીકે ઉભરી આવ્યો.
શમ્સના ગયા પછી રૂમીએ પોતાનું કાર્ય કેવી રીતે આગળ વધાર્યું? કારણ કે દીવાન પછી એમની સૌથી મહાન કૃતિ આવે છે મસનવી, એનો જન્મ કેવી રીતે થયો?
જુઓ, શમ્સના ગયા પછી રૂમી એક રીતે વધુ સ્થિર, વધુ પરિપક્વ આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપિત થયા. એમનું માર્ગદર્શન હવે માત્ર શાસ્ત્રો પર આધારિત નહોતું રહેતું. એમના પોતાના અનુભવ, કવિતા, સંગીત, નૃત્ય આ બધા માધ્યમોનો ઉપયોગ કરવા લાગ્યા. આ ગાળામાં એમને બે મહત્વના સાથી મળ્યા. પહેલા સલાઉદ્દીન ઝરકૂબ, જે એક સુવર્ણકાર હતા.
અચ્છા.
અને એમના પછી આવ્યા એમના સૌથી પ્રિય શિષ્ય હુસામુદ્દીન છેલીબી.
અને હુસામુદ્દીને જ મસનવી લખવા માટે પ્રેરણા આપી હતી ખરું ને?
હા,
એમણે જ વિનંતી કરી હતી.
બરાબર. હુસામુદ્દીને જોયું કે રૂમીના શિષ્યોને દીવાનની જે ઉન્માદભરી કવિતા છે એની સાથે સાથે એક વધુ વ્યવસ્થિત, વધુ માળખાગત આધ્યાત્મિક માર્ગદર્શનની પણ જરૂર છે. એમની વિનંતી પર રૂમીએ લગભગ 1258થી મસનવી એ માનવી એટલે કે આધ્યાત્મિક દ્વિપદીઓ રચવાનું શરૂ કર્યું.
અને આ કોઈ સામાન્ય રીતે લખાયેલું પુસ્તક નથી એમ કહેવાય છે?
ના, બિલકુલ નહીં. રૂમી ઘણીવાર ચાલતા ફરતા, ભણાવતા કે પછી સમાન નૃત્ય કરતા કરતા પંક્તિઓ બોલતા જતા, અને હુસામુદ્દીન એને લખતા જતા. આ સિલસિલો લગભગ 15 વર્ષ ચાલ્યો.
15 વર્ષ એટલે મસનવી એમના જીવનના ઉત્તરાર્ધની રચના છે.
હા, 1273માં એમના અવસાન સુધી રચાતી રહી.
મસનવીને તો પર્શિયન ભાષાનું કુરાન પણ કહેવામાં આવે છે. આટલું બધું મહત્વ શા માટે? એની ખાસિયત શું છે?
મસનવી ખરેખર અદ્વિતીય છે. જુઓ, એ 6 ભાગોમાં છે, 25,000થી વધુ પંક્તિઓ છે, એમાં વાર્તાઓ છે, દૃષ્ટાંતો છે, ફિલોસોફિકલ ચર્ચાઓ છે, બધું ગૂંથાયેલું છે.
પણ એની રચના, એની શૈલી અલગ છે એમ સાંભળ્યું છે.
હા, એ જ એની ખૂબી છે. એ સીધી સપાટ નથી. એક વાર્તા કહેતા હોય ત્યાંથી બીજી વાર્તા નીકળે, વચ્ચે કોઈ ગહન વિષય પર ચર્ચા આવી જાય, પછી પાછા મૂળ વાર્તા પર આવે, ક્યારેક અચાનક વિષયાંતર થાય.
એટલે બિનરેખીય કથન.
બરાબર. અને આ શૈલી પોતે જ એક સંદેશ છે. એ જાણે રહસ્યમય અનુભૂતિના સ્વભાવને જ પ્રતિબિંબિત કરે છે, જે સીધી લીટીમાં નથી હોતી, વાંકી ચૂકી, ઊંડાણવાળી, રહસ્યોથી ભરેલી. એ વાચકને વિચારવા મજબૂર કરે છે, કોઈ એક જ અર્થઘટન પર સ્થિર નથી થવા દેતી.
વાહ, આ તો ખૂબ રસપ્રદ વાત છે. કથન શૈલી પોતે જ આધ્યાત્મિક શોધ જેવી. દીવાન અને મસનવી સિવાય રૂમીની બીજી કઈ કૃતિઓ છે જે મહત્વની ગણાય?
એમની જે કૃતિઓ પણ બહુ નોંધપાત્ર છે. એક છે ફીહી મા ફીહી, એનો અર્થ થાય તેમાં જે છે તે.
એ શું છે?
એ રૂમીના અનૌપચારિક પ્રવચનો, વાતચીતોનો સંગ્રહ છે જે એમના શિષ્યોએ નોંધી લીધા હતા. એમાં રૂમીની રમૂજવૃત્તિ દેખાય છે, એમનું વ્યવહારુ શાણપણ અને રોજબરોજની સામાન્ય ઘટનાઓમાં પણ ઊંડો આધ્યાત્મિક અર્થ જોવાની એમની ક્ષમતા. આ સિવાય મજાલિસે સબા એટલે કે સાત સત્રો નામે એમના ઔપચારિક ઉપદેશો પણ છે, અને મક્તુબાત એટલે કે એમના પત્રો. એમાં એમના સમકાલીન લોકો સાથેના સંબંધોની ઝલક મળે છે.
અને પેલી ટૂંકી કવિતાઓ રૂબાઈયાત.
હા, એ કેમ ભૂલાય, હજારો રૂબાઈયાત રચી છે એમણે. ચાર ચાર પંક્તિઓની નાની કવિતાઓ, પણ ગાગરમાં સાગર જેવી. ગહન વિચારો, સંક્ષિપ્ત ઉપદેશો આજે પણ બહુ લોકપ્રિય છે.
કોઈ ઉદાહરણ આપશો?
પેલી હમણાં વાત કરી તે પરોઢની હવામાં રહસ્યો છે તને કહેવા માટે, પાછો સૂઈ ન જા, તારે જે ખરેખર જોઈએ છે તે માંગવું જ જોઈએ, પાછો સૂઈ ન જા. આ સીધું આધ્યાત્મિક જાગૃતિ માટેનું આહ્વાન છે, એકદમ સીધું અને સચોટ.
તો આ બધા કાર્યોને ધ્યાનમાં રાખીને રૂમીનું સાહિત્યમાં મુખ્ય યોગદાન શું ગણી શકાય? એમણે પર્શિયન કવિતામાં શું નવું ઉમેર્યું?
મને લાગે છે કે એમનું સૌથી મોટું યોગદાન એ છે કે એમણે ગહનતમ રહસ્યમય અનુભૂતિને અત્યંત સુંદર, સશક્ત કાવ્યાત્મક ભાષામાં વ્યક્ત કરી. જે કેવલું અઘરું છે, જે અવર્ણનીય છે, એને શબ્દો આપ્યા.
ખાસ કરીને ગઝલ સ્વરૂપમાં નહીં.
પરંપરાગત રીતે ગઝલ મોટે ભાગે સાંસારિક પ્રેમ, રાજા મહારાજાના વખાણ એના માટે વપરાતી હતી. રૂમીએ એ જ સ્વરૂપ લીધું, એ જ માનવીય ભાવોની ભાષા, પ્રેમ, વિરહ, ઝંખના એનો ઉપયોગ કર્યો. પણ શેના માટે? દિવ્ય પ્રેમ માટે, આત્મા અને પરમાત્માના સંબંધની અભિવ્યક્તિ માટે.
એટલે એમણે ગઝલને એક નવું જ પરિમાણ આપ્યું.
બરાબર. એમણે જાણે અવર્ણનીયને વર્ણવવા માટે એક નવી જ સાહિત્યિક શબ્દભંડોળ, એક નવી જ સંવેદના ઊભી કરી.
અને મસનવી દ્વારા તો એમણે એક આખો આધ્યાત્મિક નકશો જ રજૂ કરી દીધો.
ચોક્કસ. મસનવી એ માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી, એ એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રા છે, એક માર્ગદર્શિકા છે. એની જે બિનરેખીય રચના છે, રૂપકોનો જે ઉપયોગ છે, તર્કને પડકારતી જે વાતો છે, આ બધું વાચકને પોતાની અંદર ઊંડા ઉતરવા પ્રેરે છે.
એમની શૈલી માટે કોઈ ખાસ શબ્દ વપરાય છે?
હા, કેટલાક વિદ્વાનો એને ઉન્માદી યથાર્થવાદ, એક્સ્ટેટિક રિયલિઝમ કહે છે, કારણ કે તેઓ રહસ્યમય અવસ્થાઓનું, એ ઉન્માદનું વર્ણન કરે છે. પણ કેવી રીતે? અત્યંત પ્રામાણિકતાથી, મનોવૈજ્ઞાનિક સચોટતાથી, જાણે એ અદૃશ્યને દૃશ્યમાન બનાવતા હોય. એમણે સાબિત કર્યું કે સાહિત્ય પણ આધ્યાત્મિક જ્ઞાન આપવાનું, એ અનુભૂતિ કરાવવાનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે.
આટલા વર્ષો પછી પણ રૂમીનો પ્રભાવ ઓછો નથી થયો, ઉલટાનો વધ્યો છે. પૂર્વમાં તો ખરો જ, પણ પશ્ચિમમાં પણ એ બહુ લોકપ્રિય છે. આ કેવી રીતે શક્ય બન્યું?
એમના જીવનકાળમાં જ એમની ખ્યાતિ એનાટોલિયા અને પર્શિયામાં ફેલાઈ ગઈ હતી. પછી એમના મૃત્યુ પછી એમના પુત્રો સુલતાન વાલાદે બહુ મહત્વનું કામ કર્યું.
શું કામ કર્યું એમણે?
એમણે મેવલેવી સંપ્રદાયની વિધિવત સ્થાપના કરી. આનાથી રૂમીના ઉપદેશો, એમની કવિતા અને ખાસ કરીને સમાન નૃત્ય, આ બધું વ્યવસ્થિત રીતે સચવાયું અને પેઢી દર પેઢી આગળ વધ્યું.
પેલું ઘૂમતા દરવેશોનું નૃત્ય.
હા, એ જ. પછી ઓટોમન સામ્રાજ્ય આવ્યું, એમાં આ મેવલવી સંપ્રદાયને ઘણું સન્માન અને રાજ્યાશ્રય મળ્યો. એટલે રૂમી તુર્કી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું એક કેન્દ્રબિંદુ બની ગયા. કોનિયામાં એમની દરગાહ આજે પણ બહુ મોટું તીર્થસ્થાન છે.
આ તો થઈ પૂર્વની વાત. પશ્ચિમમાં એમની ઓળખ કેવી રીતે બની? એમને ત્યાં કોણ લઈ ગયું?
પશ્ચિમમાં એમનો પરિચય ઘણો મોડો થયો. લગભગ 19મી સદીમાં જ્યારે યુરોપિયન વિદ્વાનો, જેને ઓરિએન્ટાલિસ્ટ કહેવાય છે, એમણે રૂમીના કાર્યોના અનુવાદ કરવાનું શરૂ કર્યું,
ત્યારે એમને કેવી રીતે જોવામાં આવ્યા?
શરૂઆતમાં તો એમ કે એક વિચિત્ર રહસ્યમય પૂર્વીય કવિ તરીકે, એક્ઝોટિક જેને કહીએ. પણ ધીરે ધીરે એમની કવિતાનું ઊંડાણ, એની સાર્વત્રિકતા લોકોને સમજાવવા લાગી.
અને પછી 20મી સદીમાં તો એમની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ, ખાસ કરીને અમેરિકામાં.
હા, એનું મોટું શ્રેય જાય છે કોલમેન બાર્ક્સના અનુવાદોને. 1980-90ના દાયકામાં એમના મુક્ત છંદ અંગ્રેજી અનુવાદો આવ્યા અને એ એટલા લોકપ્રિય થયા કે રૂમી અમેરિકામાં સૌથી વધુ વેચાતા કવિઓમાંના એક બની ગયા.
હા, પણ એ અનુવાદો વિવાદાસ્પદ પણ રહ્યા છે, ખરું ને? બધા એનાથી ખુશ નથી.
સાચી વાત છે, કારણ કે બાર્ક્સના અનુવાદો ખૂબ જ મુક્ત છે. એ શાબ્દિક અનુવાદ નથી, પણ ભાવનાત્મક અર્થઘટન છે. અને એમાં ઘણીવાર રૂમીના જે મૂળ ઇસ્લામિક અને સૂફી સંદર્ભો છે, જે એમની ફિલોસોફીનો પાયો છે, એને જાણી જોઈને ઓછા કરી દેવાયા છે અથવા દૂર કરી દેવાયા છે.
શા માટે?
જેથી એ પશ્ચિમી વાચકોને, જેઓ એ સાંસ્કૃતિક સંદર્ભથી પરિચિત નથી, એમને વધુ સુલભ લાગે, વધુ યુનિવર્સલ લાગે. આનાથી એમની લોકપ્રિયતા ચોક્કસ વધી, પણ ઘણા વિદ્વાનો અને રૂમીના અભ્યાસીઓ માને છે કે આ રૂમીના વિચારોનું એક પ્રકારનું સરળીકરણ છે. એમનું ઊંડાણ ક્યાંક ખોવાઈ જાય છે.
એટલે આ એક રસપ્રદ ચર્ચા છે, સાર્વત્રિક અપીલ વિરુદ્ધ મૂળ સંદર્ભની જાળવણી. કોને વધુ મહત્વ આપવું?
બરાબર, એ બે છેડા વચ્ચે સંતુલન જાળવવું અઘરું છે.
છતાં આજે પણ રૂમીની કવિતા કેટલા બધા લોકોને સ્પર્શે છે. સંગીતકારો, લેખકો, ચિંતકો બધા એમનામાંથી પ્રેરણા લે છે. એમની કઈ પંક્તિઓ આજે પણ સૌથી વધુ ગુંજે છે, તમને શું લાગે છે?
ઓ, ઘણી બધી છે. પહેલી તો બહુ જ પ્રખ્યાત છે, ખરા ખોટાના વિચારોથી પરે એક મેદાન છે, હું તને ત્યાં મળીશ.
હા, આ તો જાણે બધા ભેદભાવોથી ઉપર ઉઠવાની વાત છે.
બિલકુલ, દ્વંદોથી પર જવાની, એકતાની અનુભૂતિની વાત. પછી પેલી, તારી ચતુરાઈ વેચી દે અને વિસ્મય ખરીદી લે.
એટલે બુદ્ધિ કરતાં શ્રદ્ધા અને આશ્ચર્યભાવનું મહત્વ વધારે છે.
હા, તર્કની સીમાઓ ઓળંગીને એ અજાણ્યા પ્રત્યે, એ દિવ્યતા પ્રત્યે વિસ્મયનો ભાવ કેળવવાની વાત છે.
અને પેલી બહુ જાણીતી પંક્તિ જે ઘણીવાર ટાંકવામાં આવે છે, ઘા એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે, એ રૂમીની છે?
એના વિશે થોડો મતભેદ છે કે એ બરાબર રૂમીના શબ્દો છે કે પછી એમના વિચારનું અર્થઘટન છે. પણ એ ભાવ રૂમીના દર્શન સાથે એકદમ સુસંગત છે કે દુઃખ, પીડા, તકલીફ એ પણ નકામા નથી, એ પણ આધ્યાત્મિક વિકાસ માટેના દ્વાર બની શકે છે, કૃપા માટેનો માર્ગ બની શકે છે. એક બીજી મને બહુ ગમે છે, ગઈકાલે હું ચતુર હતો તેથી હું દુનિયા બદલવા માંગતો હતો, આજે હું જ્ઞાની છું તેથી હું મારી જાતને બદલી રહ્યો છું.
વાહ, કેટલી સાદી પણ ગહન વાત. ફોકસ બહારથી અંદર તરફ લાવવાની વાત.
બરાબર, આંતરિક પરિવર્તનનું મહત્વ.
રૂમીના જીવન અને કાર્યને જોતા એક વાત તો સ્પષ્ટ દેખાય છે કે તેઓ સતત સીમાઓ ઓળંગતા રહ્યા. ભૌગોલિક સીમાઓ, ધાર્મિક સીમાઓ, બૌદ્ધિક સીમાઓ.
બિલકુલ, એમને કોઈ બંધનમાં બાંધી શકાય એમ નથી. એમની જે એક પંક્તિ છે, હું પૂર્વનો નથી કે પશ્ચિમનો નથી, ન તો જમીનનો ન તો સમુદ્રનો, મારો ધર્મ નથી, મારો દેશ નથી, મારું સ્થાન સ્થાનરહિત છે, મારો પત્તો નિશાનરહિત છે.
આ તો કટ્ટર સાર્વત્રિકતા કહેવાય.
હા, અને એમના જીવનમાં પણ એ દેખાયું. કહેવાય છે કે એમના અંતિમ સંસ્કાર વખતે કોનિયાના મુસ્લિમો તો હતા જ, પણ મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ જોડાયા હતા. એ જ બતાવે છે કે લોકો એમને કોઈ એક ધર્મ કે સમુદાયના નહીં, પણ સમગ્ર માનવતાના શિક્ષક, એક પ્રેમના સંદેશવાહક તરીકે જોતા હતા.
આટલી બધી વાતો પછી અંતે શું વિચાર આવે છે? રૂમીનો સંદેશ આજે, આજના સમયમાં આપણા માટે શું અર્થ રાખે છે?
મને લાગે છે કે રૂમી આપણને સતત યાદ કરાવે છે કે જીવનના જે સૌથી ઊંડા સત્યો છે, જે ખરેખર મહત્વનું છે, એ કદાચ તર્ક, દલીલ અને વિવાદથી પર રહેલું છે. એ પ્રેમ અને પ્રત્યક્ષ અનુભૂતિના ક્ષેત્રમાં છે. આજની દુનિયા જુઓ, કેટલી વહેંચાયેલી છે, કેટલી ધ્રુવીકરણ પામેલી છે. દરેક જણ ખરા અને ખોટાની લડાઈમાં વ્યસ્ત છે. કદાચ આપણે બધાએ એ ખરા ખોટાથી પરના મેદાનને શોધવાની જરૂર છે જેની વાત રૂમી કરે છે.
જ્યાં ભેદભાવ ઓગળી જાય છે.
હા, જ્યાં આપણી નાની નાની ઓળખો, આપણા પૂર્વગ્રહો ઓગળી જાય અને માત્ર શુદ્ધ અસ્તિત્વ, શુદ્ધ પ્રેમ, શુદ્ધ વિસ્મય બાકી રહે. શું આપણે ફરીથી એ વિસ્મયને, એ આશ્ચર્યને જાગૃત કરી શકીએ જે આપણને આ સંકુચિત વાળાઓમાંથી મુક્ત કરે? મને લાગે છે કે રૂમી આપણને આ પ્રશ્ન પૂછવા માટે, આ દિશામાં વિચારવા માટે સતત પ્રેરિત કરતા રહે છે.
ખૂબ સરસ વાત કરી રૂમી. ખરેખર સદીઓ પારનો અવાજ છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.